તારીખ 6/9/1998 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક નંબર 23 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 115
સમયસર કલશ ટીકા 23મો કલશ ચાલે છે. શું કહે છે? જી મિથ્યાત્વ અવસ્થામાં મોહને કારણે વિપરીત અનુભવ પોતાનો કરે છે, એ વિપરીત અનુભવ પોતાને સ્વરૂપ અનુભવ થતાં છૂટે છે અને સ્વરૂપ અનુભવ થતાં વેત જ છૂટે છે, તરત જ છૂટે છે. શું કહે છે? કે જે શુદ્ધ ચૈતન્યના અનુભવ વડે અનાદિનો જે વિપરીત અનુભવ હતો એમાં દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ રૂપ સમસ્ત કર્મ પર્યાયોની સાથે એકત્વ સંસ્કાર એટલે પોતાપણાનો અનુભવ, હું દેવ છું, હું મનુષ્ય છું, કેવો અનુભવ હતો? કે હું દેવ છું, હું મનુષ્ય છું, હું તિર્યંશ છું, હું નારકી છું ઇત્યાદિ, અથવા અનુકૂળતાઓને કારણે હું સુખી છું, પ્રતિકૂળતાઓને કારણે હું દુઃખી છું ઇત્યાદિ રૂપ, અથવા જ્યારે જ્યારે જેવા વિભાવ થાય છે કે હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ રૂપ, તથા હું યતિ છું અથવા હું ગૃહસ્થ છું. યતિ એટલે ત્યાગી, આટલો ત્યાગ કર્યો માટે હું ત્યાગી છું, હજી મેં ત્યાગ નથી કર્યો માટે હું ગૃહસ્થ છું ઇત્યાદિ રૂપ પ્રતીતિ એવો છે મોહ. એ બધું મોહને લઈને થાય છે, અર્થાત એ વિપરીતપણું છે. તેને અનુભવ થતાં મેં તો હે જીવ, તું પોતાની બુદ્ધિથી તું જ છોડી દઈશ. શું કહે છે? કે જ્યારે જ્ઞાન માત્ર એવો તને અનુભવ થશે અથવા સ્વસંવેદનથી પોતાનું સ્વરૂપ અનુભવ ગોચર થશે ત્યારે આ પ્રકારનો વિપરીત અનુભવ તરત જ છૂટી જશે, વાર નહીં લાગે. ભ્રાંતિથી હું આવો અનુભવ કરતો હતો એવું તને સ્પષ્ટ અનુભવ ગોચર થશે, અનુભવપૂર્વક બુદ્ધિ ગોચર થશે એમ કહેવું છે. અનુભવ, હા, અનુભવ થતાં જ વિપરીતપણું જાય છે, જેમ પ્રકાશ થતાં જ અંધકાર જાય છે એવી રીતે અનુભવ છે એ પ્રકાશ છે જ્ઞાનનો, અને મિથ્યા અનુભવ છે એ જીવનો અજ્ઞાન અંધકાર છે. પ્રકાશ થતાં જ અંધકાર ચાલ્યો જાય છે, અંધકારનો નાશ થઈ જાય છે. આ વિપરીત અનુભવ છે એને ચાલતા પરિણમનથી સમજી શકાય છે. જેમ કે હું મનુષ્ય છું, મનુષ્યમાં પણ હું ગૃહસ્થ છું. જ્યારે જ્યારે ક્રોધાદિ ભાવ થાય છે ત્યારે હું ક્રોધી થયો, જ્યારે જ્યારે અનુકૂળતા પ્રતિકૂળતા આવે છે ત્યારે હું સુખી દુઃખી થયો, એવો અનુભવ કરે છે કે નહીં? જ્યારે એવો અનુભવ કરે છે ત્યારે પોતાનું જે સ્વરૂપ છે એ તો જે છે એ છે, સ્વરૂપનો અનુભવ નહીં હોવાને લીધે આવો વિપરીત અનુભવ કરે છે. જ્યારે જીવને સ્વરૂપ અનુભવ થાય છે ત્યારે આ ભ્રાંતિગત અનુભવ છે એ છૂટી જાય છે. હું તો આવો છું ને, પ્રત્યક્ષપણે હું તો જ્ઞાન સ્વરૂપી છું ને, એટલે બાકીનો જે કર્મ સંયોગ છે એને એ કર્મ સંયોગ જાણે છે, કર્મનો ખેલ જાણે છે, એને પોતાનું સ્વરૂપ લાગતું નથી કે મારું એવું સ્વરૂપ નથી. પૂર્વકર્મના પ્રકારો બધા અનેક પ્રકારે ચાલે છે, તેથી હું સુખી દુઃખી નથી, ખરેખર હું મનુષ્ય નથી, ખરેખર હું ત્યાગી કે ગૃહસ્થ નથી, હું તો એક આત્મા છું, હું એક જ્ઞાન સ્વરૂપી આત્મા છું અને સદા સર્વદા સદાકાળ માટે એવો જ છું હું તો, એમ પોતાને સ્પષ્ટપણે અનુભવ ગોચર થાય છે. ભાવાર્થ આમ છે કે અનુભવ જ્ઞાન માત્ર વસ્તુ છે, જ્યારે એકત્વ મોહ મિથ્યાત્વ રૂપ દ્રવ્યના વિભાવ પરિણામ છે. અનુભવ છે એ જ્ઞાન માત્ર વસ્તુ છે અને જે એકત્વ મોહ છે પરભાવ અને પરદ્રવ્ય સાથેનો પોતાપણાનો જે મોહ છે એ જીવના વિભાવ પરિણામ છે. એવું સ્વરૂપ નથી એવું, એ તો વિભાવ પરિણામ છે. જેમ શરીરનો રોગ છે એ ભલે શરીરની અવસ્થા હો તો પણ એ શરીર નથી, શરીરના તંદુરસ્ત સ્વભાવથી વિરુદ્ધ વિભાવિક અવસ્થા છે, વિકારી અવસ્થા છે, રોગિષ્ટ અવસ્થા છે. શરીરનો જે તંદુરસ્ત સ્વભાવ છે એ એનો પ્રતિકાર કરે છે, એને શરીરની પ્રતિકાર શક્તિ કહેવામાં આવી છે વૈદકની ભાષામાં. મેડિકલ સાયન્સમાં એને રેઝિસ્ટન્સ પાવર કહે છે. કોઈ પણ રોગ ઊભો થાય ત્યારે શરીર છે એને રેઝિસ્ટ કરે છે, એનો સામનો કરે છે. ઘા વાગ્યો હોય તો પણ રૂઝાવા માંડે, ચીરો પીડ્યો હોય તો હંધાવા માંડે, હાડકું ભાંગ્યું હોય તો એ હંધાવા માંડે આપોઆપ જ, કેમ કે વિકૃતપણું થયું, રોગીપણું થયું એ શરીરની સ્વભાવભૂત અવસ્થા નથી, એના સ્વભાવથી વિરુદ્ધ અવસ્થા છે ભલે શરીરની અવસ્થા હોય તો. એમ આ કર્મ સંયોગે ઉત્પન્ન થયેલી અવસ્થા મનુષ્યપણું, ક્રોધીપણું, સુખી દુઃખીપણું એ બધી રોગિષ્ટ અવસ્થા છે. લૌકિકમાં ભૂખ લાગે તો સારું ગણાય અને ભૂખ ન લાગે તો શરીરનો રોગ ગણાય કે કાંઈ લીવરમાં પ્રોબ્લેમ થયો લાગે છે, શું ભૂખ મરી ગઈ, દવા કરો ભૂખ લાગે એવી. જ્યારે પરમાર્થમાં ક્ષુધારોગ વિનાશ, ક્ષુધારોગનો નાશ કરવાની દવા કરવાની છે તો કોઈ દી ભૂખ લાગે જ નહીં અને કોઈ દી આહારની આકુલતા થાય નહીં. કોઈ દી આહારની આકુલતા થાય નહીં અને કોઈ દિવસ એ આહાર માટે જીવને પરિશ્રમ કરવો પડે એ પરિસ્થિતિ ઊભી થાય નહીં. તકલીફ તો એના માટે છે ને, પેટ ભરવા માટે છે. મોટા ભાગના માણસો પેટ ભરવા પાછળ જિંદગી ખોવે છે અથવા ગુજારી નાખે છે, ખર્ચી નાખે છે અને આત્મકલ્યાણ બાજુમાં રહી જાય છે, બાકી રહી જાય છે. તિરિયંચ પ્રાણી હતું, જુઓ ને. આપણે તો શું કરીએ છીએ, 6-12 મહિનાનું અનાજ ભરી રાખીએ છીએ. કોઈ સંજોગોમાં અછત ઊભી થાય તો તાત્કાલિક તો કોઈ પ્રોબ્લેમ ઊભો ન થાય. જિંદગીમાં ભાગ્ય એકાદ વખત પણ એવું નોય બને, આખી જિંદગીમાં એક વખત પણ એવું ન બને કે અનાજની અછત ઊભી થાય ને આપણને પ્રોબ્લેમ ઊભો થયો હોય, તો પણ આપણે એટલા બધા જાગૃત છીએ, એ વિષયમાં સતર્ક છીએ. શું કે કાયમ માટે એ થાય કે ન થાય, આપણે ભરી રાખો ને એમાં વાંધો શું છે? પહેલાં લાવવું ને પછી લાવવું, પછી વિકલ્પ તો નહીં કે આમ થશે તો. એટલા બધા આપણે પ્રિકોશન્સમાં ચાલીએ છીએ. ત્યારે અહીંયા એવું પ્રિકોશન્સ લેવડાવે છે કે તને ભૂખ જ ન લાગે પછી શું, ત્યારે એની કંઈ માથાકૂટ જ નહીં. પશુ ગતિમાં, તિર્યંચ ગતિમાં એવી વ્યવસ્થા નહીં હોવાથી એ લોકોને રોજ એનો પ્રોબ્લેમ ઊભો થાય છે. રોજ ભૂખ લાગે છે, રોજ ભૂખ લાગે, એના માટે એનો પોતાનો જે આહાર છે, ખોરાક છે, એના માટે એને નીકળી જવું પડે છે ને ભ્રમણ કરવું પડે છે. એ આત્મકલ્યાણ ક્યાંથી કરે? અહીંયા મનુષ્ય છે એ 6-12 મહિનાનો અનાજ ભરી રાખે, ગરીબ માણસ હોય તો 1-2 મહિનાનું ભરે, કોઈ 2-5 દિવસનું ભલે ભરે, પણ આગોતરી વ્યવસ્થા કરે છે એને આત્મકલ્યાણ મોટાભાગના માણસોને સૂઝતું નથી, તો પશુગતિમાં ક્યાંથી સૂઝવાનું છે? કે ત્યાં તો સૂઝે એવી પરિસ્થિતિ જ નથી. એક તો જ્ઞાન બિડાઈ ગયું છે, બીજું રોજનો પ્રોબ્લેમ પેટ ભરવાનો ઊભો છે, રોજે રોજ ઊભો છે, રોજે રોજ ઊભો છે. એટલે એમ કહે છે કે અહીંયા તું બીજી ઉપાધિથી ઘેરાયેલો નથી, એવી પરિસ્થિતિમાં તું તારું કામ કરી લે ને. આકુલતામાં ઉપયોગ ખેંચાઈ જાય છે તારો, પ્રતિકૂળતામાં. અત્યારે ઉપયોગ ખેંચાતો નથી તો એટલી સગવડ છે તને, એટલી સુવ્યવસ્થા થઈ ગઈ છે, એટલી તક મળી છે, તો તારું કામ તો કરી લે. એકત્વ મિથ્યાત્વ રૂપ દ્રવ્યના વિભાવ પરિણામ છે, તો પણ એમને, એટલે કે અનુભવને, અનુભવના થવાને અને મિથ્યાત્વના મટવાને આપસમાં કારણ કાર્ય પણ છે. અનુભવ કારણ છે અને મિથ્યાત્વનો નાશ થવો તે કાર્ય છે, ભ્રાંતિનો નાશ થવો તે કાર્ય છે. શું તેનું વર્ણન? કે જે કાળે જીવને અનુભવ થાય છે, એટલે પોતાના પરમ સ્વરૂપનો, પરમાત્મા સ્વરૂપનો, પરમ આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, તે કાળે મિથ્યાત્વ પરિણમન મટે છે, સર્વથા અવશ્ય મટે છે. થોડુંક મિથ્યાત્વ રહી જાય છે એમ પણ નથી, સર્વથા મિથ્યાત્વ, ભ્રાંતિ સર્વથા મટે છે. થોડીક ભ્રાંતિ રહી જાય એમ નથી થતો. એટલે શું? કે એ જીવને સ્વાનુભવ થયા પછી પણ રાગ થાય છે, ક્રોધ થાય છે, તો એને એવી ભ્રાંતિ નથી થતો કે મારા સ્વરૂપમાં રાગ થયો, મારું જ્ઞાન રાગ રૂપે થઈ ગયું. અનુભવ તો એમ રહે છે કે હું જ્ઞાન રૂપે રહું છું, બાજુમાં જોડે રાગ થાય છે, જ્ઞાનની બાજુમાં થાય છે, જ્ઞાનમાં નથી થતો, મારામાં નથી થતો. જ્ઞાનમાં એટલે મારામાં ને મારામાં એટલે જ્ઞાનમાં, એમ અનુભવ નથી થતો, બાજુમાં થાય છે, એમ ભિન્ન અનુભવ થાય છે. શું એટલે ભ્રાંતિ છે એ સર્વથા મટે છે, મિથ્યાત્વરૂપ પરિણામ સર્વથા મટે છે. હું મનુષ્ય છું, હું ફલાણો ફલાણો ગ્રહસ્થ છું, એ ભ્રાંતિ સર્વથા મટે છે. હજી મનુષ્ય પણ રહી ગયું છે આયુષ પર્યંત, કર્મ સંયોગે ગ્રહસ્થપણું, કર્મના ઉદયે ગ્રહસ્થપણું અને કર્મના ઉદયે ત્યાગીપણું, બે કર્મના ઉદયે છે, થાય છે એ કર્મના ઉદયે થાય છે. એ કર્મ પ્રસંગ છે, શું છે? આત્મ પ્રસંગ નથી, કર્મ પ્રસંગ છે એવો સ્પષ્ટ અનુભવ થાય છે કે આ કર્મ પ્રસંગ ચાલે છે. જેમ પાડોશમાં લગ્ન હોય તો આપણે શું જોયું, પાડોશમાં લગ્ન છે એટલે વાજા વાગે છે, રેકોર્ડિંગ ચાલે છે, ભલે જોર જોરથી તમારા ઘરમાં સંભળાતું હોય અને બહારથી આવે ને એમ ના કે ભાઈ તમારા ઘરમાં આવું રેકોર્ડિંગ કેમ જોરથી વાગે છે, પણ પાડોશમાં વાગે છે, એ પાડોશનો પ્રસંગ છે એમ સ્પષ્ટ લાગે છે. ભ્રાંતિ થતી નથી, સર્વથા મટે છે, સર્વથા મટે છે ને સર્વથા અવશ્ય મટે છે, કોઈને મટે ને કોઈને ન મટે એમ નથી કે ફલાણા જ્ઞાનીને આવો ઉદય આવ્યો ત્યારે એ રોતા હતા. શું રામચંદ્રજી સીતાનું હરણ થયું ત્યારે રોતા હતા, શું કે લક્ષ્મણજીના દેહાંત વખતે રડતા હતા, માટે ત્યાં કાંઈક થોડુંક મિથ્યાત્વ આવી ગયું હશે એમ નથી. સર્વથા અને અવશ્ય ચોક્કસપણે મટે છે. વો તો હૈ પરોક્ષ હૈ ઓર આચાર્ય ને લિખા હુઆ શાસ્ત્ર હૈ ઇસલિયે હમ સંમત કરતે હૈ. નજરે જોઈને સંમત કરી શકીએ કે કેમ એ બીજી વાત છે, નજરે જોયા પછી પ્રત્યક્ષ પ્રસંગમાં એને આપણે સંમત કરી શકીએ કે કેમ એ વિચાર માગે એવો પ્રશ્ન છે. કેમ કે પ્રત્યક્ષની અસર બહુ આવી જાય, આવું તો હતું હશે ક્યાંય, શું નાનીને તે વળી આવું હોય કાંઈ. બીજા સંસારીઓની જેમ કાંઈ થોડું કાંઈ પરિણમન કરે કાંઈ, આ તો ચોખ્ખું એમનું પરિણમન દેખાઈ આવે છે એમ કે શું. એ બાહ્ય પરિણમન છે, અંતરંગ પરિણમન કોઈ જુદું જ છે, એ વાત જોવા માટે ઘણી યોગ્યતા જોઈએ, ઘણી યોગ્યતા જોઈએ. સીતાજીને સરાસર અન્યાય થયો, જંગલમાં મૂકી દીધા એટલે મહેલમાંથી કાઢી મૂક્યા જેવું થયું ને વાત, અને એ પણ વગર વાંકે, એમનો કાંઈ વાંક એક અંશ પણ નહોતો. રાવણ હરણ કરીને લઈ ગયો એમાં એ શું કરે, એ તો લાચાર હતા બિલકુલ, જરા પણ એ દોષિત નહીં હોવા છતાં એમને ઉદય એવો આવ્યો અને રામચંદ્રજીનો વિકલ્પ એમાં નિમિત્ત પડ્યો. ઉદય તો એમનો પોતાનો હતો, પોતે જ એવો કોઈ અપરાધ કરેલો પૂર્વભાવમાં. શાસ્ત્રમાં તો એના જે જ્ઞાનીઓ હોય એ તો બતાવી શકે કે પૂર્વભાવમાં આવો આવા પરિણામ થયા હતા માટે એમને આવો આવો ઉદય આવ્યો. શું રામચંદ્રજી તો નિમિત્ત હતા, એવું જ્ઞાન સીતાજીને બરાબર વર્તતું હતું કે મારા કર્મનો ઉદય આવ્યો છે, આમાં રામચંદ્રજી બિલકુલ નિર્દોષ છે. બિલકુલ નિર્દોષ છે એટલું જ નહીં, એ જે મહાસમર્થ જ્ઞાની છે એટલા જ મહાસમર્થ જ્ઞાની અત્યારે પણ છે. એટલી પ્રતીતિ એમને હતી, બે બાજુનું સવળું જ્ઞાન હતું એમને. બાકી અજ્ઞાન અવસ્થામાં તો દ્વેષ બુદ્ધિ થયા વિના રહે નહીં. કે આવી રીતે જ્ઞાની થઈને સરાસર અન્યાય કરે છે એમને, અને સામાન્ય માણસનો પક્ષ લઈને અન્યાય કરે છે. શું ઠીક છે, બીજા કુટુંબીઓનો પક્ષ લીધો હોત કે એમના ભાઈનો પક્ષ લીધો હોત તો એમ કહેત કે ભાઈ ભાઈ ઉપર રાગ વધારે હતો, હા, અને મારા ઉપર આ વખતે રાગ એટલો ઓછો કર્યો થયો હશે, હા, એવું નહોતું. શું જરાય એમને વહેમ પડતો નથી, શંકા પડતી નથી કે જ્ઞાન દશા રહી હશે કે ગઈ હશે, કેમ કે એ જોઈ શકતા હતા, એમના પરિણમનને એ જોઈ શકતા હતા. એ આ પરિસ્થિતિમાં પણ એમનું પરિણમન એકદમ જેટલું સ્વસ્થ હોવું જોઈએ આત્મામાં એટલું સ્વસ્થ જ છે, જરા પણ અસ્વસ્થ થયા વિના આ બધા કર્મના ઉદયે ઉપર છલ્લા વિકલ્પો ચાલતા હોય છે. એનું કાંઈ નહીં, એ કાંઈ જોવાય નહીં, એવી રીતે જોવે છે, ગૌણ કરી જાય છે. હા, ઉસકો ભી એસા હી પરિણામ, જેને ઓળખાણ થાય છે એને એવું જ પરિણમન થાય છે. એનો બહુ સરળ સારો દ્રષ્ટાંત છે કે પર્યાય છે એ જીવને વેશ છે, અને પર્યાય પલટો ખાય છે એટલો વેશ પલટો થાય છે. હવે વિપુલ ગમે એટલો વેશ પલટો કરીને આવે તો એની મમ્મીને એમ થાય કે આ કોઈ બીજો આવ્યો હશે, હે, ગમે એવો વેશ પલટો કરીને ઘરે જવું, એકવાર ઘરવાળા ઓળખી લે છે કે નહીં, હે, કે વેશ પલટો કર્યો માટે બીજો માણસ થઈ ગયો એવું લાગે કોઈ દિવસ કોઈને. એનું નામ ઓળખાણ. ઓળખાણ કોનું નામ? કે ગમે એટલા વેશ પલટા થાય તો પણ મૂળ વ્યક્તિને મૂળ સ્વરૂપે ઓળખી લે એનું નામ ઓળખાણ. જો એમાં ફેર પડે તો ઓળખાણ નહીં, એમ શું તો ઓળખાણ નહીં. બને છે કે નહીં? આ દ્રષ્ટાંતથી સમજી શકાય એવી વાત છે કે નહીં? તો પર્યાય તો વેસ્ટ છે, પર્યાય તો વેસ્ટ છે, વેસ્ટ પલટો ગમે તે થાય. એટલે એમ કે છે કે સર્વથા મિથ્યાત્વ પરિણમન અવશ્ય મટે જ છે. જે કાળે મિથ્યાત્વ પરિણમન મટે છે તે કાળે અવશ્ય અનુભવ શક્તિ થાય છે. સામે સામો લીધું, અનુભવ થાય ત્યારે મિથ્યાત્વ સર્વથા મટે, અવશ્ય મટે, અને જ્યારે મિથ્યાત્વ પરિણમન મટે ત્યારે તે કાળે અવશ્ય અનુભવ શક્તિ પ્રગટ થાય છે. આત્મામાં આત્માને અનુભવ કરવાની જે શક્તિ છે એ અવશ્ય પ્રગટ થાય છે ત્યાં. મિથ્યાત્વ જાય અને સ્વાનુભવ ન હોય એમ બને નહીં, સ્વાનુભવ થાય અને મિથ્યાત્વ ન જાય એમ બને નહીં. એ પ્રકાશ અને અંધકાર જેવી વાત છે. મિથ્યાત્વ પરિણમન જે રીતે મટે છે તે રીતે કહે છે. હવે મિથ્યાત્વ પરિણમન કેવી રીતે મીટ્યું? પોઝિટિવલી વાત કરે છે કે સ્વમ સમાલોક્ય, સ્વમ એટલે પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુ, એટલે પોતાનું મૂળ સ્વરૂપ, પોતાના સ્વરૂપનો સ્વસંવેદન પ્રત્યક્ષપણે આસ્વાદ કરીને, પોતાના સ્વરૂપનો સ્વસંવેદન પ્રત્યક્ષપણે, સ્વ એટલે પોતાપણે, સંવેદન એટલે અનુભવ કરીને, અને તે પણ કોઈ ઇન્દ્રિયોના મનના માધ્યમથી નહીં, પણ જ્ઞાન જ્ઞાનને એક જ સમયમાં જ્ઞાન જ્ઞાનને વિદે પોતાપણે વિદે એવો જે પ્રત્યક્ષ આસ્વાદ પ્રત્યક્ષ અનુભવ એ રીતે મિથ્યાત્વનું પરિણમન મટે છે. એમ કહીને એમ કહ્યું કે કોઈને સ્વસંવેદનનો પ્રત્યક્ષ અનુભવ ન હોય અને મિથ્યાત્વ મટે એમ બને નહીં. કેમ કે શાસ્ત્રમાં તો એવી પણ વાત આવે કે નવ તત્વની શ્રદ્ધા કરે તેને સમ્યક દર્શન થાય છે. તો કોઈ નવ તત્વ સંબંધી શાસ્ત્રમાંથી વિચાર કરીને નવે નવનું બરાબર જાણપણું છે એ પ્રગટપણે કહી શકે સમજાવી શકે અને એમ પણ માને કે અમને બરાબર નવ તત્વની યથાર્થ શ્રદ્ધા છે, કાંઈ ફેરફાર હોય તો બતાવી દો. આશ્રવ આને કહેવાય, સંવાર આને કહેવાય, મોક્ષ આને કહેવાય, એને બધાની વ્યાખ્યા શાસ્ત્રને સાથે સુસંગતપણે તો કંઈ નહીં. એ શ્રદ્ધા તે સાચી શ્રદ્ધા નથી, એ શ્રદ્ધા તે સાચી શ્રદ્ધા નથી, એ વિકલ્પવાળી શ્રદ્ધા છે. ગુરુદેવની ભાષામાં એમ વાત છે, એ વિકલ્પવાળી શ્રદ્ધા છે. શું? એ શ્રદ્ધાનો વિકલ્પ છે એમ કહે છે, શ્રદ્ધા નથી. શ્રદ્ધા તો સમ્યક ક્યારે થાય છે કે જીવને સ્વસંવેદન પ્રત્યક્ષપણે સ્વરૂપાનુભવ થાય ત્યારે જ એને સાચી શ્રદ્ધા થાય છે સ્વરૂપને. ત્યાં સુધી સ્વરૂપની ખરી પ્રતીતિ થતી નથી. સ્વરૂપ પ્રત્યક્ષપણે ન હોય અનુભવમાં તો એને શ્રદ્ધા સાચી હોય એ વાત માનવા યોગ્ય નથી એમ. એટલે એવી રીતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે મિથ્યાત્વ પરિણમન જે રીતે મટે છે તે રીતે કહે છે. તો કે કઈ રીત છે? કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો સ્વસંવેદનપણે પ્રત્યક્ષ આસ્વાદ આવે ત્યારે એને મિથ્યાત્વ પરિણમન મીઠું છે, સાચી રીતે ખરી રીતે મીઠું છે એમ ગણી શકાય. નવ તત્વની ખરી શ્રદ્ધા પણ ત્યારે જ થાય છે, એટલે ભાવ પણ ત્યારે જ ભાસે છે. ભાવ ભાષણ ત્યારે જ હોય છે નવ તત્વનો. હવે જુઓ એમાં શું છે, એક બીજો દ્રષ્ટાંત લઈએ. તોડરમલજી આ દ્રષ્ટાંત મોક્ષ માર્ગ પ્રકાશકમાં દીધો છે કે કોઈ માણસ સંગીત શીખે છે, સંગીત શીખે છે હાર્મોનિયમ ઉપર છે ને, ત્યારે એની માત્રા બધી શીખવી પડે છે. શું? એટલે તમે શાર્દુલ વિક્રીડિત હોય ત્યારે આટલી માત્રા હોય છે, ઉપજાતિ હોય ત્યારે આટલી માત્રા હોય છે, માલિની હોય ત્યારે આટલી માત્રા હોય છે, વસંત તિલકામાં આટલી માત્રા હોય છે, શું મંદાક્રાંતામાં આટલી માત્રા હોય છે. આમ બધા એના છંદ પ્રમાણે જુદી જુદી માત્રા બધી અને આવડે. પણ કોઈ સંગીત વગાડતો હોય ત્યારે ફલાણા રાગમાં એ સંગીત ચાલે છે એમ એને ખબર ન પડે. તો એનું સંગીતનું જ્ઞાન છે એ શીખવા શીખેલું બરાબર છે પણ ઓળખેલું નથી. એ સંગીતને શીખ્યો છે પણ સંગીતને ઓળખતો નથી, એટલે એને ભાવ ભાસતો નથી. માત્રાને સમજે છે પણ ભાવ ભાસતો નથી. એમ નવ તત્વને શીખે છે પણ પોતાના પરિણમનમાં આશ્રવ ભાવ અને સંવર ભાવ વચ્ચેનો તફાવત એ પકડી શકતો નથી. જ્ઞાન ભાવ તે જીવ તત્વ છે, વિભાવ ભાવ તે રાગાદી, વિભાવ ભાવ તે આશ્રવ અને અજીવ તત્વમાં જાય છે એમ એ ઓળખી શકતો નથી. બોલે છે, વિચારે છે બરાબર, પણ ઓળખી શકતો નથી ભાવોને. એવી પરિસ્થિતિ અનુભવ પહેલાં હોય છે. અનુભવમાં એવી ભૂલ થતી નથી. અથવા આપણે બહુ સ્પષ્ટપણે સ્વાધ્યાયમાં એ વાત એમ વિચારીએ છીએ કે ભૂલ બે પ્રકારની છે, એક સમજણની ભૂલ છે અને એક અનુભવની ભૂલ છે. તો સમજણની ભૂલ તો સાચી સમજણ કરવાથી દૂર થઈ જાય, પણ તેથી અનુભવની ભૂલ ચાલી જતી નથી, મટતી નથી. સ્વરૂપનો સાચો અનુભવ સમ્યક અનુભવ કરે ત્યારે જ મિથ્યા અનુભવની ભૂલ છૂટે છે. એમ ભૂલ બે પ્રકારની છે. એ બે પ્રકારની ભૂલ સમજવી જોઈએ અને જે રીતે મટે એ પણ સમજવું જોઈએ, તો ગોટાળો ન થાય. નહીતર નવ તત્વની શ્રદ્ધા થઈ એટલે મને સમ્યક દર્શન થયું. શાસ્ત્રમાં તો એમ પણ આવે કે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે તેને સમ્યક દર્શન છે. તો જેટલા જૈન કુળ ધર્મમાં કુળમાં જન્મે છે, એમાં ખાસ કરીને દિગંબરમાં જન્મે છે, એ તો બધા એમ માની જ બેસે છે કે અમને તો સમ્યક દર્શન છે જ તે, અમને તો સાચી શ્રદ્ધા છે. હવે અમે વ્રત પચકાંડ લઈએ ત્યારે અમને ત્યાગીને ઉપરના ગુણસ્થાન પાંચ તો કે માનીએ છીએ એમ ન ચાલે. ઓળખીને માનો છો કે નહીં, આટલો સવાલ છે. ઓળખાણપૂર્વક માને તે માને છે, નહીંતર આજે માને છે. આજે જૈનમાં જન્મ એટલે જૈનના દેવોને માને છે, કાલે મુસલમાનમાં જન્મશે એટલે એના પૈગંબરને માનશે. જ્યાં જન્મશે એને માનશે, જ્યાં જન્મશે એને માનશે. એ તો કર્માનુસારીની બુદ્ધિ છે તમારી, આત્માનુસારીની જ્ઞાનની બુદ્ધિ નથી. એ કર્માનુસારીની, કર્મ તમારા કર્મને લઈને તમે જૈનમાં ત્યાં એને અનુસરીને તમારી બુદ્ધિ ચાલે છે. તો આજે આમ ચાલે છે ને કાલે આમ ચાલવાનું, એને ખરી માન્યતા કહેવામાં આવતી નથી. એમ નવ તત્વનું જ્ઞાન, સમજણ, શ્રદ્ધા કર્માનુસારીને નહીં થવી જોઈએ, આત્માનુસારીને થવી જોઈએ એમ કહેવું છે. એ કર્મના ઉદયમાં ચાલે છે હજી, મિથ્યાત્મમાં ચાલે છે ત્યાં સુધી. કર્મના ઉદયમાં જ્ઞાનના ક્ષોપસમથી ચાલે છે અને મિથ્યાત્મા જોડાય છે. જ્યારે એ જીવ એમ કહે છે કે મને નવતત્વની શ્રદ્ધા થઈ ખીમજીભાઈ, ત્યારે પણ મિથ્યાત્માના ઉદયમાં એ જોડાયેલો છે, એનું શું? ત્યાં એને દર્શનમોહનો ઉદય છે કર્મનો, અને એમાં એનું જોડાણ છે. અને આ બાજુ એ એમ કહે છે કે મને નવતત્વની શ્રદ્ધા થઈ, તો એને સમ્યક શ્રદ્ધા કેમ કહેવાય? કેમ કે સમ્યક શ્રદ્ધા થાય ત્યારે મિથ્યા શ્રદ્ધાનો નાશ અવશ્ય થાય, થાયને થાય જ. તો એને મિથ્યાત્મા જોડાણ ન હોય, એને દર્શનમોહનો ઉદય જ ન હોય. લ્યો ને, ખરેખર તો સમ્યક શ્રદ્ધા એ જીવના અનુદય પરિણામ છે. કેવા પરિણામ છે? અનુદય પરિણામ છે. દર્શન મોહનો ઉદય હોય ત્યારે જીવ એમાં જોડાયા વગર રહી શકતો નથી. એના પરિણામની શક્તિ એટલી હીણી જ હોય કે જોડાઈ જાય અને એને મિથ્યાત્વ ભાવમાં થાય, થાય ને થાય જ. આ નિયમ છે. શું? જ્યારે સ્વસંવેદન રૂપ અનુદય પરિણામ થાય છે ત્યારે મિથ્યાત્વનો ઉદય હોતો નથી. દર્શનમોહનો ઉદય વખતે કર્મમાં હોતો જ નથી, એટલે એને ઉપશમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ દવાયેલો હોય છે, ઉપશમી જાય છે, શાંત થઈ જાય છે. આવો નિયમ છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં તો ભૂતાર્થ આશ્રિત નવ તત્વોનું શ્રદ્ધાંતે સમ્યક તો છે એમ સ્પષ્ટ વાત છે. સામાન્ય રીતે સ્થૂળ કથન શાસ્ત્રમાં હોય તો નવ તત્વની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે એમ કહે. સૂક્ષ્મ કથન આવે, શાસ્ત્રમાં પણ કથનની બે પદ્ધતિ છે, સ્થૂળ કથન અને સૂક્ષ્મ કથન. તો ત્યાં એમ કહે કે ભૂતાર્થ આશ્રિત નવ તત્વનું શ્રદ્ધાંતે સમ્યક્ત્વ છે. એ સમયસારની 13મી ગાથા છે. શું એમાં એ સ્પષ્ટ વાત છે કે નવતત્વનું શ્રદ્ધાંત અને આશ્રય તારા મૂળ સ્વરૂપનો હતો કે નહોતો? જો હોય તો એ બરાબર છે ને નો હોય તો એ બરાબર નથી, એમ ત્યાં સ્પષ્ટ વાત છે. હા એનું કારણ શુભ ભાવની રુચિ થઈ, તે આત્માની રુચિ છૂટી ગઈ. તે શું કહે છે? શુભ ભાવની રુચિ થાય એટલે શુભના ફળની પણ રુચિ થાય, પણ એટલી બધી સ્થૂળ રુચિ હજી ન થઈ હોય. જ્યારે વંગ છૂટી જાય ત્યારે શુદ્ધાત્માની જે રુચિ છે એ અનન્ય રુચિરૂપ સમ્યક દર્શન છે. રુચિની મુખ્યતાથી સમ્યક દર્શનને કહેવામાં અથવા જોવામાં આવે તો શુદ્ધાત્માની અનન્ય રુચિરૂપ સમ્યક દર્શન છે, અને એ રુચિ પલટો ખાઈને જ્યાં શુભ ભાવની રુચિ થઈ સમ્યક દર્શન ગયું. આમ છે સૂક્ષ્મપણે આ વાત છે. અંદરમાં જે મિથ્યાત્વ કર્મનો ઉદય થયો એની સાથે પોતાનું જોડાણ થઈ ગયું. એ વખતે જીવનો સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ છે એ નથી હોતો, એ પુરુષાર્થનો અભાવ થાય છે અને જીવનો ઉલટો પુરુષાર્થ ચાલુ થઈ જાય છે. રુચિ ઉલટી થાય તો પુરુષાર્થ ઉલટો થયા વિના રિયની રુચિ અનુયાયી વીર્ય, એટલા માટે એવું બને છે. એ જાણવાનો વિષય છે. એ માત્ર કોઈને કેમ થાય છે એ જાણવાનો વિષય છે. આપણે તો કેમ થાય, સમ્યક દર્શન કેમ થાય એ વિષયમાં ઊંડા ઉતરવાનું છે, અને એ દિશામાં આપણે પ્રગતિ કરવી ઘટે છે. જાણવાનો વિષય કયો કે જાણીને ગૌણ કરવું, એમ કયો? એક જ વાત છે. અથવા પ્રયોજન એટલું છે કે આપણે શુભની રુચિમાં જ્યાં સુધી ઊભા છું ત્યાં સુધી સમ્યક દર્શન થવાનું નથી, એમ જાણે એ ત્યાં પ્રયોજનનો છેડો અડે છે પાછો. શું કે જ્યાં સુધી શુભની રુચિ ચાલુ હશે ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય, માટે એ રુચિ છોડીને આત્મરુચિમાં આવવું ઘટે છે. એ વાત સ્પષ્ટ થાય છે એમાંથી. કેવું છે શુદ્ધ ચેતન? કે અનાદિ નિધન પ્રગટપણે ચેતનારૂપ પરણમી રહ્યું છે. એમ કે છે કે જો તારા શુદ્ધ ચૈતન્યને, એ તો શુદ્ધ ચૈતન્યપણે વિલસી રહ્યો છે. વિલ સંતમ સંસ્કૃત શબ્દ એમ છે, ગુજરાતી વિલસી રહ્યો છે. ક્યારે? કે અનાદિ નિધનપણે, એટલે અનાદિ અનંતપણે પ્રગટપણે ચેતના રૂપે પરિણમી રહ્યો છે. તારું ચૈતન્ય તો ચેતના રૂપે પરિણમી જ રહ્યું છે. જ્ઞાન જ્ઞાનને વેદે તે શુદ્ધ ચૈતન્યનું પરિણમન છે. તો કે જ્ઞાન તો જ્ઞાનને વેદી જ રહ્યું છે. જ્ઞાન કદી પોતાના જ્ઞાન વેદનનો ત્યાગ કરી શકે જ નહીં, એ વસ્તુ સ્થિતિ છે. શું? અને બીજાના વેદનને વેદી પણ શકે નહીં, આ વસ્તુ સ્થિતિ છે. એટલે તારું ચૈતન્ય તો શુદ્ધ ચૈતન્યપણે વિલસી જ રહ્યું છે, પરંતુ તને લક્ષ બીજા ઉપર હોવાથી એની ખબર પડતી નથી. લક્ષ થવા અને તેનો કયા શાસ્ત્ર સુખદાય? શાસ્ત્ર સ્વાધ્યાય છે, એ લક્ષ્ય બદલવા માટે છે, પદાર્થ નિર્ણય સુધી પહોંચવા માટે છે, સ્વરૂપની ઓળખાણ અને ભાવભાષણ થવા અર્થે છે. પછી પુરુષાર્થથી પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. એટલે જ્યાં સુધી લક્ષ બીજા ઉપર છે ત્યાં સુધી પોતાનું જ્ઞાન વેદન છે એ પકડાતું નથી, અનુભવમાં માલુમ પડતું નથી, એવી પરિસ્થિતિ ઊભી રહે છે. એટલે લક્ષ બદલતા અથવા લક્ષ્યના કારણે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પુરુષાર્થ સહિત જેમ પાતાળ પાણી ફાટે એમ લક્ષ્યના કારણે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વને તોડતું થકું પ્રગટપણે સ્વસંવેદન રૂપે અનુભવ ગોચર થાય છે. એટલે શાસ્ત્રમાં લક્ષ્ય કરાવવા માટે ઘણી વાતો આવે છે. અહીંયા પણ એમ કહે છે કે અનાદિ નિધનપણે ચેતનારૂપ પરિણમી જ રહ્યું છે તારું ચેતન દ્રવ્ય, લક્ષ્ય ફેરવતો અને પકડાતું નથી એનું કારણ લક્ષ્ય ઉલટું છે. આપણે પણ લ્યો ને અત્યારે સાંભળો છો, લક્ષ્ય બીજે જાય તો સાંભળવાનો છૂટી જાય કે નહીં? કાનના કોડિયા તો ખુલ્લા જ છે, આંખના પોપચા બંધ થાય, કાનને તો બંધ થવાનું ઢાંકણું છે જ નહીં. શું છતાંય તે લક્ષ ફરે એટલું પૂછવું પડે, તમે શું કીધું જરા ફરીને કહો ને. મારો ખ્યાલ ન, મને ખ્યાલમાં ન આવ્યું. કેમ ખ્યાલમાં ન આવ્યું? કે એ વખતે લક્ષ બીજે ગયું હતું. એમ લક્ષ જ્યાં સુધી પર ઉપર છે, સ્વરૂપ લક્ષમાં આવ્યું નથી, ત્યાં સુધી પોતાનું શુદ્ધ ચૈતન્ય પરિણમન અનાદિ નિધન રૂપે પરિણમન પ્રગટ પરિણમન રૂપ હોવા છતાં પણ અનુભવ ગોચર થતો નથી, વેદન રૂપે હોવા છતાં અનુભવ ગોચર થતો નથી. આવું એક સ્વસંવેદનને લક્ષ્ય ઉલટું હોવાથી આવરણ આવે છે. એ સ્વસંવેદન આવરિત રહીએ છે, તિરોભૂત રહીએ છે, ઢંકાયેલું રહીએ છે, જેમ ધુમાડામાં અગ્નિ ઢંકાઈ જાય એમ. ધુમાડો બહુ હોય તો અગ્નિ ન દેખાય, પણ ધુમાડો છે એ અગ્નિની હૈયાતીને સાબિત કરે છે, વગર અગ્નિ એ ક્યાંય ધુમાડો હોઈ શકે નહીં. એમ તારા રાગના ધુમાડામાં તારો ચૈતન્ય અગ્નિ ઢંકાઈ ગયો છે, પણ તારો રાગનો ધુમાડો બતાવે છે કે ચૈતન્ય અગ્નિ ત્યાં છે છે ને છે જ, કેમ કે આત્મા વગર રાગ ન હોય, ચૈતન્ય વગર રાગ ન હોય. રાગ જળમાં થતો નથી, મીતમાં થતો નથી, રાગ આત્માને જીવને થાય છે, માટે એ ધુમાડો અગ્નિને બતાવે છે. ધુમાડાને તું ન જો, ધુમાડા દ્વારા તું અગ્નિને જો, એમ કેવું છે. શું એમ જોવાની કળા છે આ બધી, જ્ઞાનની પણ એક કળા છે આ બધી. એ રીતે અહીંયા 23મો કળશ સમાપ્ત થાય છે. બરાબર છે. સાતા અને અસાતા જે વેદની કર્મનો ઉદય છે એને એ પોતા રૂપે અનુભવ કરે છે, ભ્રાંતિથી અધ્યાસિતપણે, માટે એને મિથ્યા અનુભવ કયો છે. જો ખરેખર એ સાતા અસાતાને અનુભવ કરી શકતો હોત ખરેખર, તો એ અનુભવને મિથ્યા ન કહેવાતી, એ અનુભવ મિથ્યા અનુભવ છે એમ કહ્યું છે. હા, મિથ્યા પણ અનુભવ કરે, સાતા અસાતાનો મિથ્યા ભાવે અનુભવ કરે છે. તો રહી શકતો નથી, ભ્રાંતિ છે ને, ભ્રાંતિ કરશે ક્યાંક ને ક્યાંક, તો ભ્રાંતિ કરશે જ અને અનુભવની ભૂલ કરશે. ભૂલ છે એ વસ્તુ સ્થિતિ નથી, ભૂલ એ ભૂલ, ખોટું, ભૂલ એટલે ખોટું. 5 ને 2 8, ભૂલ એટલે શું? 5 ને 2 8 થશે, 5 ને 2 8 થાય કે 7 થાય, 8 ન થાય, એમ છે. એમ સાતા સાતા મને થઈ એ ખોટી વાત છે. તને જ્ઞાનમાં જ ખોટો પીડ્યો છે, સાતા સાતા. વેદન તો તને એ વખતે પણ જ્ઞાનનું છે, પણ ભ્રાંતિગતપણે તું માને છે બીજું, અનુભવે છે બીજું, આ તારી ભૂલ છે. ભૂલથી કોઈ કાચના કટકાને હીરો માને તો એના કાંઈ રૂપિયા ન આવે, કારણ કે ઝવેરી સિવાય તો કોઈ લેવાનો નથી. ઝવેરી એમ કહે છે કે ભાઈ એને ધંધો નદીમાં ફેંકી દે, આ તારો હીરો કાંઈ હાલે એવું નથી બજારમાં, આ તો કાચનો કટકો છે. એમ ભૂલથી કોઈ માની બેસે એટલે શું થઈ ગયું? એવું થઈ જાય થોડું, કાંઈ એવું કાંઈ બનતું નથી કાંઈ, એમ છે. હા, જ્ઞાન થાય છે. વેદન ભ્રાંતિથી મને થયું એવું એને લાગે છે, બાકી અંદરમાં તો જ્ઞાનનું વેદન જ ચાલે છે બધાને. ક્યાં ક્યાં ઊભા રહીને જોવું છે, કયો જોઈ એ વાતને ક્યાં ઊભા રહીને સમજવું છે? જો તમે મને અસાતાની વેદના પીડા થઈ ત્યાં ઊભા રહીને જોશો તો તમને એમ લાગે છે કે પીડા સાચી મને, મને સાચી પીડા થાય છે. તમે ભલે ને ગમે એમ કહો, ભાઈ સાહેબ દુખાવો સહન નથી થતો, એટલી પીડા સહન નથી થતી મને થાય છે, કેમ કે તમે ત્યાં ઊભા રહીને જુઓ છો. જ્ઞાની જ્ઞાનમાં ઊભા રહીને જુએ છે. જ્ઞાની ક્યાં ઊભા રહીને જુએ છે? બે જગ્યાએ ઊભા રહેવાની બે જગ્યા છે, એક જ્ઞાનમાં અને એક અજ્ઞાનમાં. જ્ઞાની જ્ઞાનમાં ઊભા રહીને જુએ છે, જુએ છે કે આ બિચારો જ્ઞાન વેદનને ભૂલ્યો છે, જ્ઞાન વેદનને ચૂક્યો છે, એટલે એને એમ થાય છે પીડા મને થાય છે. એક બીજો દાખલો નહીં, ભૂત વળગ્યું. ખરેખર કોઈને ભૂત ઓળખતું જ નથી, ભૂત ઓળખવાની કોઈ જગ્યા શરીરમાંય નથી અને આત્મામાંય નથી, નો વેકેન્સી. શું પણ જેને ભૂત વળગ્યું છે એને શું અનુભવ છે? એ તો ભૂત વળગ્યું હોય અને ભૂતડાની જેમ જ બધી ચેષ્ટા કરવાનો, બધી પ્રવૃત્તિ કરવાનો. ખરેખર ભૂત વળગ્યું છે એમ જ એ પરિણામ માનવાનું ને, એમ જ કરવાનું. તો એ સાચી વાત છે, ખોટી છે? પછી યુક્તિથી એના ભૂતને કાઢી નાખે છે, કાંઈ ભૂતકાળમાં ભૂત આવ્યું નહોતું, ગયું નથી. ભૂત તો આવ્યું નથી અને ભૂત ગયું નથી, એને ભ્રાંતિ થઈ હતી, ભ્રાંતિ મટી. વેદન જરૂર છે, પણ જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે, એનો નાશ નથી થયો. અને અસાતાનું વેદન જ્ઞાનમાં નથી થયું, જ્ઞાનમાં જણાયું છે, જ્ઞાનમાં જણાયું છે. આ જ્ઞાનીની નજરે આમ છે, આમ વાત છે, એ જ્ઞાનીની નજરે છે. આપણે જો વાસ્તવિકતા જોવી હશે તો જ્ઞાનીની નજરે જોવું પડશે, નહીતર એમ થશે કે તો પછી કોને વિદાણું, ભૂખ કોને લાગી, શરીરને તો ખબર નથી, શરીર તો પરમાણુ છે, ભૂખ કોને લાગી, આત્માને લાગી, તો કે આત્માએ ખાધું કે ન ખાધું, તો કે આત્મા તો ખાઈ શકે નહીં, તો પછી ભૂખ કોને લાગી, આનું સમાધાન જ ન આવે. તમે ક્યાં ઊભા રહીને કોઈ વાતને સમજવા માગો છો એના ઉપર સમજણનો આધાર છે. પૂદગળમાં પૂદગળની પર્યાય છે, અનુભવ કરવાની શક્તિ નથી. વેદન એટલે અનુભવ શક્તિ, અનુભવ કરવાની શક્તિ નથી. મરચામાં તીખાશ છે પણ મરચાને ખબર નથી કે તીખાશ કેવી હોય, એમ અસાતાવેદનીમાં અસાતાવેદનીનું પરિણમન છે પણ એ પરમાણુને ખબર નથી કે કેવું હોય, એ પરમાણુને ખબર નથી. અહીં ગુમડું થયું, શરીરમાં અહીંયા ગુમડું થયું, શરીરને ખબર નથી કે એની પીડા કેવી હોય. જ્ઞાનમાં એનો ફોટો પડે છે, જેમ મરચાની તીખાશ જ્ઞાનમાં જણાય છે તેમ જ્ઞાન છે, દર્પણ છે, એમાં પ્રતિબિંબ પડે છે. ભ્રાંતિથી જીવને એમ લાગે છે કે મારામાં થયું, મને થયું, મારામાં થયું, મને થયું, મારામાં થયું. જ્ઞાનમાં થતું નથી, જ્ઞાનમાં જણાય છે. અને તેથી ગમે તેવા પરિશ્રમમાં પણ મુનિઓ સ્થિર રહી શકે છે. જંગલમાં એને વીંછી કરડે ત્યારે પણ, અને રોમે રોમે કાળી બળતરા ઉપડે એમ કહેવાય તો પણ મુનિને કાંઈ અસર નથી. એનું કારણ શું? કે ભિન્ન અનુભવ મારીએ છે. ભિન્ન છે એનો ભિન્ન અનુભવ ન કરે તો દુઃખી થયા વિના રહે નહીં, અને ભિન્ન છે એનો ભિન્ન અનુભવ કરે તો સુખી થયા વિના રહે નહીં. આવો, આ સુખ દુઃખનો ફેંસલો છે. ગમે એ પ્રોબ્લેમ લાવો તમે, કોઈ બી પ્રસંગ લાવો ને, જુદું છે એને જુદું અનુભવે તો સુખી થાય, અને જુદું છે એને મારું છે એમ અનુભવે તો દુઃખી થાય. આ સીધી સીધી વાત છે. અનુભવ કરીને, માનવામાં ન આવે તો અનુભવ કરીને નક્કી કરો. નક્કી ન થતું હોય તો અમે તો એમ કર્યું છે. ઘણી વાત માનવામાં ન આવે કે ભાઈ પીડા જે શરીરમાં થઈને મને ન થઈ, એ વાત માનવામાં આવતી નથી. તો કે નાની કહેશે ને તારી ભૂલ છે, એકવાર તો તું ઓગે ઓગે પણ એ વાતનો સ્વીકાર કર. જ્ઞાની કહે છે એ આપણા કરતાં આગળ છે, માટે કાંઈક આપણી ભૂલ થાય છે એ વાત નક્કી છે. હવે આપણે એ વાતને અનુભવની સરાણે ચડાવો, અનુભવની કસોટી ઉપર કસો. કેમ કે કસોટીએ કસ્યા વગર તો સાચી સમજણ નહીં આવે, એટલે અનુભવની કસોટી ઉપર એને લઈ જાઓ. અનુભવની કસોટી એ ખરી ઉતરે એટલે તમને ખ્યાલ આવશે કે જ્ઞાનીનો અનુભવ શું છે અને જ્ઞાની કેવી રીતે સાચા છે, એ ત્યારે જ ખબર પડશે. એવી રીતે પ્રયોગમાં વાતને લઈ જવી જોઈએ છે, લઈ જવી પડે છે. અને પ્રયોગમાં જ્યારે લઈ જાઓ ત્યારે જ્ઞાનીના વચનો સાચા છે, અત્યંત સાચા છે એમ માલુમ પડ્યા વગર રહેતો આમ છે, એવી વાત છે. પછી પ્રેક્ટિસ ઉપર જવું પડે, ન ગળે ઉતરે તો પ્રેક્ટિસ ઉપર, અનુભવની પ્રેક્ટિસ ઉપર જવું પડે, અને તો એ સાચું છે. સાચું સાચું અનુભવ થયા વગર રહેશે નહીં, કેમ કે જ્ઞાન નિર્લેપ્રિય છે. જો જ્ઞાનમાં પીડા પ્યાસી ગઈ હોત તો જ્ઞાન હંમેશા પીડાવાળું રહેત, પણ અસહ્ય પીડા થયા જ પછી પણ અત્યારે એનો નામ નિશાન નથી જ્ઞાનમાં, એ બતાવે છે કે જ્ઞાનનો સ્વભાવ સદાય નિર્લેપ રહેવાનો છે. પીડા અડી જ નહોતી ને અડતી જ નથી ને અડી શકતી જ નથી, એ જ્ઞાનનો સ્વભાવ છે એમ વાત છે. અને જ્ઞાન છે તે આત્મા છે, પીડા છે તે આત્મા નથી, પણ જ્ઞાન છે તે આત્મા. પરમાણુમાં તે પ્રકારનો સ્વાદ ઊભો થાય છે, જેમ મરચામાં મરચાનો સ્વાદ ને કાળી જીરીમાં કાળી જીરીનો સ્વાદ પ્રગટ થાય છે એમ. આપણે શું કહીશું, ચોખાને આપણે પકાવ્યા ચૂલા ઉપર મૂકીને આંધણમાં નાખીને બહુ મીઠા થયા, કાચા ચોખા મીઠા લાગતા હતા, એમાં સ્વાદ આવ્યો એટલે શું થયું? પાયકા, પાયકા એટલે સ્વાદ આવ્યો. ફળ કાચું હોય ને પાકું થાય છે, કેરી ખાટી હોય ને મીઠી થાય છે, એમાં શું થાય છે? એના રસગુણની પર્યાય આવે છે. જીવમાં એનો ફોટો પડે છે એટલે ખબર પડે છે કે આ કેરી ખાટી છે ને આ પણ મીઠી છે. બાકી ખાટો રસ કે મીઠો રસ જ્ઞાનને અડતો નથી. જ્ઞાન કોરી કોરું નક્કોર રહીએ છે. જ્ઞાનમાં કાંઈ એનો સ્પર્શ થતો નથી. એવી રીતે પણ પીડાનો સ્પર્શ જ્ઞાનને થતો નથી. ઉપર છેલ્લી પર્યાયમાં ઉપર ઉપર જણાય છે, આખું જ્ઞાન દળ તો બાકી રહે છે. જેમ અરીસાનું કાચનું દળ બાકી રહે છે, ઉપર છેલ્લી પર્યાયમાં પ્રતિબિંબ પડે છે. પાતળી પર્યાય છે ઉપરની. કેવી પાતળી? એટલે પ્રતિબિંબ જાતાય વાર લાગતી નથી, પ્રતિબિંબ જતા પણ વાર લાગતો નથી. આખું દળ જુદું જ છે. એમ ચૈતન્ય દળ છે એનો અનુભવ કરો, ઉપર છેલ્લી પર્યાયમાં શું થાય છે એ બધું સમજાઈ જશે.
જય 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 જય